एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार, हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા વ્યક્તિત્વની સફર કરવાના છીએ જેમણે આપણી બ્રહ્માંડ વિશેની સમજ એમ કહી શકાય કે હંમેશા માટે બદલી નાખી। એક એવી વ્યક્તિ જેમણે જાણે કુદરતના જે ગુપ્ત નિયમો છે એની ચાવી શોધી કાઢી હોય, સર આઇઝેક ન્યૂટન।
બિલકુલ, ન્યૂટનનું નામ વિજ્ઞાનના ઇતિહાસમાં તમે જુઓ તો સુવર્ણ અક્ષરે લખાયેલું છે। 1643થી 1727 સુધીના એમના જીવનકાળમાં એમણે ભૌતિકશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર આ બધામાં એવી ક્રાંતિ આણી કે જેણે આવનારા સેંકડો વર્ષો સુધી પશ્ચિમી વિચારધારાને દિશા આપી।
પણ શું એમને ફક્ત એક તર્કબદ્ધ, એકદમ રેશનલ વૈજ્ઞાનિક તરીકે જોવા એ પૂરતું છે? મેં એવું સાંગ્યું છે કે એમના વ્યક્તિત્વમાં ઘણા ઊંડા વિરોધાભાસ પણ હતા।
હા હા,
જેમ કે વૈજ્ઞાનિક સિદ્ધિઓ તો ખરી જ, પણ સાથે સાથે પેલી રસાયણ વિદ્યા અને ગુપ્ત ધર્મશાસ્ત્રમાં પણ ઊંડો રસ હતો એમનો।
તમે સાચો મુદ્દો પકડ્યો છે। જુઓ, ન્યૂટનને સમજવા માટે એમના સમયને સમજવો બહુ જરૂરી છે। એ વૈજ્ઞાનિક ક્રાંતિ એટલે કે સાયન્ટિફિક રેવોલ્યુશન એના લગભગ અંતિમ ચરણમાં જીવી રહ્યા હતા।
અચ્છા,
લગભગ 1550થી 1700નો એ ગાળો ગણાય। એ સમય એવો હતો જ્યારે યુરોપમાં સદીઓથી ચાલી આવતી પેલી એરિસ્ટોટલની અને ચર્ચની માન્યતાઓ હતી ને, એને પડકારવામાં આવી રહી હતી।
એટલે કે આપણે જે ગેલિલિયો, કેપ્લર, દેકાર્થ જેવા વિચારકોની વાત કરીએ છીએ, એમણે જે નવો રસ્તો કંડાર્યો હતો એને ન્યૂટને એક ભવ્ય મંજિલ સુધી પહોંચાડ્યો એમ કહેવાય।
બરાબર, ગેલિલિયોએ અવલોકનનું મહત્વ સમજાવ્યું, કેપ્લરે ગ્રહોની ગતિના નિયમો આપ્યા અને દેકાર્તે ગણિત અને તર્ક પર ભાર મૂક્યો। આ બધાએ મળીને એક નવી પ્રાકૃતિક ફિલોસોફીનો પાયો નાખ્યો તો એમ કહી શકાય। પણ તે સમયે ખબર છે ઇંગ્લેન્ડની રાજકીય પરિસ્થિતિ પણ ઘણી અસ્થિર હતી। પેલું ગૃહયુદ્ધ થયું, પછી રાજાશાહી પાછી આવી, ગ્લોરિયસ રિવોલ્યુશન, આ બધી ઉથલપાથલ ચાલતી હતી। અને આ ઉથલપાથલ વચ્ચે સમાજમાં એક પ્રકારની વ્યવસ્થા અને સ્થિરતાની એક ઝંખના હતી,
અને કદાચ આ જ ઝંખના ન્યૂટનના કાર્યમાં પણ આપણને દેખાય છે। પેલું બ્રહ્માંડના અફર સાર્વત્રિક નિયમો શોધવાની એમની મથામણ।
ચોક્કસ, બિલકુલ, એક અસ્થિર દુનિયામાં સ્થિર સિદ્ધાંતોની શોધ। અને જુઓ, આ જ સમયમાં 1660માં લંડનમાં રોયલ સોસાયટીની સ્થાપના થઈ।
હા, એ મેં વાંચ્યું છે,
જેણે પ્રયોગ આધારિત વિજ્ઞાનને બહુ મોટું પ્રોત્સાહન આપ્યું। ન્યૂટન પાછળથી એના પ્રમુખ કોણ બન્યા? એમના સમકાલીનો પણ કેવા, ફિલોસોફર જ્હોન લોક, આર્કિટેક્ટ ક્રિસ્ટોફર રેન અને વૈજ્ઞાનિક રોબર્ટ હુક જેવા દિગ્ગજો।
હા, રોબર્ટ હુક સાથે તો એમની બહુ સ્પર્ધા રહેતી હતી ને?
ખૂબ જ, આજીવન તીવ્ર સ્પર્ધા રહી। અને પેલા જર્મન વિદ્વાન ગોટફ્રિડ વિલહેમ લિબનીઝ, એમની સાથેનો કેલ્ક્યુલસ વિવાદ તો ઇતિહાસમાં કુખ્યાત છે।
હા, એના પર આવીશું આપણે। પણ ન્યૂટનના પોતાના જીવનની શરૂઆત કેવી રહી? શું એમના બાળપણમાં જ એમની આ અદ્ભુત પ્રતિભાના કોઈ અણસાર મળ્યા હતા?
ન્યૂટનનો જન્મ લિંકનશાયરના એક નાના ગામ વુલ્સથોર્પમાં થયો હતો, અને એ પણ અકાળે જન્મ્યા હતા, પ્રીમેચ્યોર બેબી। એમના પિતાનું અવસાન તો એમના જન્મ પહેલા જ થઈ ગયું હતું।
ઓ બાપરે!
અને થોડા વર્ષો પછી એમના માતાએ બીજા લગ્ન કર્યા, એટલે ન્યૂટનને ઉછેર માટે એમના નાની પાસે મૂકી દેવામાં આવ્યા। આ બધા અનુભવોને કારણે કદાચ એ નાનપણથી થોડા એકલવાયા અને અંતર્મુખી બની ગયા હશે।
પણ એમનામાં પેલી ક્યુરિયોસિટી, કંઈક કરવાની ધગશ એ તો હશે જ ને? પેલી યાંત્રિક રમકડા બનાવવાની વાત સાંભળી છે મેં।
હા બરાબર, બાળપણથી જ તેમનામાં યાંત્રિક કુશળતા ગજબની હતી। એ પવનચક્કી, પાણીની ઘડિયાળ, સૂર્ય ઘડિયાળ, એના નાના નાના પણ ચાલે એવા મોડલ બનાવતા।
વાહ!
આ બતાવે છે કે એમની અવલોકન શક્તિ અને વસ્તુઓ કઈ રીતે કામ કરે છે સમજવાની વૃત્તિ કેટલી તીવ્ર હતી। પછી 1661માં એ કેમ્બ્રિજની પ્રખ્યાત ટ્રિનિટી કોલેજમાં ભણવા ગયા। શરૂઆતમાં તો ક્લાસિક્સ ભણ્યા, પણ બહુ જ જલ્દી એમનો ઝુકાવ ગણિત અને પેલા દેકાર્તના નવા વિજ્ઞાન તરફ વળ્યો।
અને પછી આવ્યો એ સમયગાળો જેણે બધું બદલી નાખ્યું, જેને કહેવાય છે ચમત્કારિક વર્ષ અથવા લેટિનમાં એનસ મિરેબિલિસ। આ શું હતું અને શા માટે આટલું બધું મહત્વનું છે?
હા, આ બહુ જ રસપ્રદ છે। 1665-66માં લંડનમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો।
ઓહો,
એકદમ જીવલેણ રોગચાળો, એને કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટી બંધ કરી દેવી પડી અને ન્યૂટનને પોતાના ગામ વુલ્સથોર્પ પાછા જવું પડ્યું. લગભગ 2 વર્ષ સુધી ત્યાં એકાંતમાં રહ્યા, પણ આ એકાંત એમના માટે બૌદ્ધિક રીતે એકદમ વિસ્ફોટક સાબિત થયું.
એટલે આજે આઇસોલેશનનો સમય હતો, એમાં જ એમના મહાન વિચારોના બીજ રોપાયા.
બિલકુલ, આ 2 વર્ષ દરમિયાન એમણે એટલું તીવ્ર ચિંતન અને અભ્યાસ કર્યો કે ગણિતની એક આખી નવી શાખા, જેને આજે આપણે કેલ્ક્યુલસ કહીએ છીએ, એમણે પોતે એને ફ્લક્સિયન્સની પદ્ધતિ એવું નામ આપેલું, એનો પાયો નાખ્યો. પ્રકાશ અને રંગોના સિદ્ધાંતો પર કામ કર્યું અને સૌથી મહત્વનું, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત છે એનો પાયો પણ આ જ સમયમાં નંખાયો. જાણે એકાંતે એમની પ્રતિભાને પાંખો આપી દીધી.
આ તો અકલ્પનીય જેવું લાગે છે. માત્ર 2 વર્ષ એકાંતવાસ અને વિજ્ઞાનની દિશા બદલી નાખે એવા વિચારો.
હા,
આ પછી એમની કારકિર્દી કેવી રીતે આગળ વધી?
પ્લેગ શાંત થયો એટલે કેમ્બ્રિજ પાછા ફર્યા અને પછી તો એમની પ્રતિભા બહુ ઝડપથી ઓળખાઈ ગઈ. 1669માં વિચાર કરો, માત્ર 26 વર્ષની ઉંમરે એમને ગણિતના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા લ્યુકેસિયન પ્રોફેસરનું પદ મળ્યું.
ફક્ત 26 વર્ષે! આ એ જ પદ છે ને જે પાછળથી સ્ટીફન હોકિંગ જેવા દિગ્ગજોએ પણ શોભાવ્યું હતું.
હા, એ જ. અને પછી 1672માં એમના પ્રકાશશાસ્ત્ર પરના કાર્ય બદલ એમને રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા.
અને પછી આવ્યું એ પુસ્તક જેણે ખરેખર વિજ્ઞાનનો ઇતિહાસ બદલી નાખ્યો, પ્રિન્સિપિયા મેથેમેટિકા.
યસ, 1687માં લેટિન ભાષામાં પ્રકાશિત થયું હતું. ફિલોસોફિયા નેચરાલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા, એટલે કે પ્રાકૃતિક ફિલોસોફીના ગાણિતિક સિદ્ધાંતો. આ કદાચ વિજ્ઞાનના ઇતિહાસનું સૌથી પ્રભાવશાળી પુસ્તક ગણી શકાય. આ પુસ્તકમાં એમણે ગતિના 3 પ્રખ્યાત નિયમો અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ સ્થાપિત કર્યો.
આ પુસ્તકની સૌથી ક્રાંતિકારી વાત કઈ ગણાય જેણે બધાને ચોંકાવી દીધા હોય?
એની ક્રાંતિકારી વાત એ હતી કે એમણે પૃથ્વી પર પદાર્થોની ગતિ, જેમ કે પેલું સફરજનનું પડવું, અને આકાશમાં ગ્રહો અને તારાઓની ગતિ, આ બંનેને એક જ સાર્વત્રિક ગાણિતિક નિયમો હેઠળ લાવી દીધા.
અચ્છા.
ન્યૂટને દર્શાવ્યું કે જે બળ સફરજનને નીચે ખેંચે છે તે જ બળ ચંદ્રને પૃથ્વીની આસપાસ ફેરવે છે અને પૃથ્વીને સૂર્યની આસપાસ ફેરવે છે. એટલે કે સ્વર્ગને પૃથ્વીના નિયમો અલગ નથી, એક જ છે. આ ખરેખર અભૂતપૂર્વ રેવોલ્યુશનરી વિચાર હતો એ સમયે.
આ પછી એમણે પ્રકાશશાસ્ત્ર પર પણ એક મહત્વનું પુસ્તક લખ્યું હતું, ઓપ્ટિક્સ. એમાં શું હતું?
હા, ઓપ્ટિક્સ એ 1704માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું. એમાં એમણે પ્રકાશ અને રંગો પર જે દાયકાઓ સુધી પ્રયોગો કર્યા હતા એનું વિગતવાર વર્ણન છે. પેલો પ્રિઝમવાળો પ્રયોગ બહુ પ્રખ્યાત છે,
હા હા,
જેનાથી એમણે સાબિત કર્યું કે સફેદ દેખાતો સૂર્યપ્રકાશ વાસ્તવમાં મેઘધનુષના બધા જ રંગોનું મિશ્રણ છે. એમણે એવો સિદ્ધાંત પણ આપ્યો કે પ્રકાશ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે, પાર્ટિકલ થિયરી.
પણ ન્યૂટનની દુનિયા ફક્ત ભૌતિકશાસ્ત્ર અને ગણિત પૂરતી જ સીમિત ન હોતી એવું મેં વાંચ્યું છે. પેલી રસાયણ વિદ્યા અને ધર્મશાસ્ત્રની વાત, એ શું છે?
હા, અને આ જ ન્યૂટનના વ્યક્તિત્વની જટિલતા બતાવે છે. જો એક આશ્ચર્યજનક વાત એ છે કે તર્કબદ્ધ ભૌતિકશાસ્ત્રના પિતા ગણાતા ન્યૂટને ગુરુત્વાકર્ષણ અને પ્રકાશશાસ્ત્ર કરતાં પણ વધારે સમય અને શક્તિ પેલી પ્રાચીન રસાયણ વિદ્યા એટલે કે આલ્કેમી એના રહસ્ય ઉકેલવામાં અને બાઇબલના ગુપ્ત અર્થો સમજવામાં લગાવ્યા હતા. એમણે આ વિષયો પર લાખો શબ્દો લખ્યા છે, જે એમની મૃત્યુ પછી સદીઓ સુધી અપ્રકાશિત અને મોટાભાગે અજ્ઞાત રહ્યા.
રસાયણ વિદ્યા એટલે પેલું સોનું બનાવવાની અને અમરત્વની શોધ, આ વાત તો વૈજ્ઞાનિક ન્યૂટનની જે છબી છે એની સાથે બિલકુલ બંધ બેસતી નથી લાગતી.
એ સમયના સંદર્ભમાં જોવું પડે. ન્યૂટન માટે કદાચ ભૌતિક જગતના નિયમો અને ઈશ્વરના ગુપ્ત સંદેશાઓ એની વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા નહોતી. એ માનતા હતા કે બ્રહ્માંડની જે અંતિમ રચના છે એને સમજવા માટે ભૌતિક પ્રયોગો તો ખરા જ, પણ સાથે સાથે પ્રાચીન ગ્રંથો અને કદાચ રસાયણ વિદ્યાના પ્રયોગો પણ જરૂરી છે. એમની ધાર્મિક માન્યતાઓ પણ બિનપરંપરાગત હતી. એ ચર્ચનો જે ટ્રિનિટીનો સિદ્ધાંત છે ને, પિતા પુત્ર અને પવિત્ર આત્માવાળો, એને માનતા નહોતા. આ બધું એમના વ્યક્તિત્વના ઊંડા વિરોધાભાસ પર પ્રકાશ પાડે છે. તર્ક ને રહસ્યવાદ વચ્ચેનો સંઘર્ષ કહી શકાય.
તો ન્યૂટનના જે મુખ્ય વિચારો હતા એનો સાર શું કહી શકાય? એમણે દુનિયાને જોવાની કઈ નવી દૃષ્ટિ આપી?
ન્યૂટનનો મૂળભૂત વિચાર એ હતો કે આખું બ્રહ્માંડ સુવ્યવસ્થિત છે, ઓર્ડરલી. તે અનુમાનિત કરી શકાય તેવા સાર્વત્રિક ગાણિતિક નિયમો દ્વારા ચાલે છે, અને આ નિયમો માનવ બુદ્ધિ, અવલોકન અને પ્રયોગ દ્વારા શોધી શકાય છે. આ વિચાર ક્લોકવર્ક યુનિવર્સ તરીકે પણ ઓળખાયો.
ક્લોકવર્ક યુનિવર્સ એટલે
કે જાણે બ્રહ્માંડ એક વિશાળ જટિલ ઘડિયાળ જેવું હોય જે ઈશ્વરે બનાવેલા નિયમો પર એકદમ ચોકસાઈથી ચાલી રહ્યું છે.
અને એમની વૈજ્ઞાનિક પદ્ધતિ, પેલું એમનું પ્રખ્યાત વાક્ય છે ને, હાઇપોથિસિસ નોન ફિંગો, એનો અર્થ શું?
હા, હું કોઈ પૂર્વધારણાઓ બાંધતો નથી, આ એમના વૈજ્ઞાનિક અભિગમનો સાર છે. ન્યૂટને અનુભવવાદ એટલે કે એમ્પિરિઝમ પર ખૂબ ભાર મૂક્યો, મતલબ કે પહેલાથી સિદ્ધાંતો ઘડી ના લેવા, પહેલા અવલોકનો કરો, પ્રયોગો કરો અને એના પરથી ગાણિતિક નિયમો તારવો.
અચ્છા,
ગુરુત્વાકર્ષણ શા માટે લાગે છે, એનું અંતિમ કારણ શું છે, એના વિશે અટકળો કરવાને બદલે તે કેવી રીતે કામ કરે છે અને તેની ગણતરી કેવી રીતે કરવી, એના પર એમને ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અભિગમ એમના સમકાલીન પેલા રેને દેકાર્ત કરતાં ઘણો અલગ હતો.
દેકાર્ત અને ન્યૂટન વચ્ચે મુખ્ય તફાવત શું હતો? બંને મહાન વિચારકો હતા.
દેકાર્ત એક તર્કવાદી હતા, રેશનલિસ્ટ. એ માનતા હતા કે શુદ્ધ તર્ક અને વિચાર દ્વારા જ સત્ય સુધી પહોંચી શકાય, અનુભવ ગૌણ છે. જ્યારે ન્યૂટન અનુભવવાદી હતા, એમ્પિરિસિસ્ટ. એ માનતા હતા કે જ્ઞાનનો આધાર ઇન્દ્રિય અનુભવ અને પ્રયોગો છે. ન્યૂટનનો આ અભિગમ જ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો પાયો બન્યો.
ન્યૂટનનો વારસો કેટલો વિશાળ અને કાયમી રહ્યો છે, એમના કાર્યની અસર કેવી રહી?
એમનો પ્રભાવ તો અદ્ભુત રહ્યો છે. એમણે જે શાસ્ત્રીય યંત્રશાસ્ત્ર એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ સ્થાપ્યું, એ લગભગ 250 વર્ષ સુધી ભૌતિક વિજ્ઞાનનો આધારસ્તંભ રહ્યો. એટલું જ નહીં, એમની સફળતાએ 18મી સદીનો જે બોધકાળ હતો, એનલાઇટનમેન્ટ, એના વિચારકોને પણ જબરદસ્ત પ્રેરણા આપી.
કેવી રીતે? મતલબ વિજ્ઞાન સિવાયના ક્ષેત્રોમાં પણ એમની અસર થઈ?
હા, ચોક્કસ. જ્હોન લોક અને વોલ્ટેર જેવા વિચારકોએ વિચાર્યું કે જો કુદરતમાં આવા સાર્વત્રિક તર્કબદ્ધ નિયમો કામ કરતા હોય તો માનવ સમાજ, રાજકારણ અને નૈતિકતામાં પણ આવા જ કુદરતી નિયમો હોવા જોઈએ જે તર્ક દ્વારા શોધી શકાય.
ઓહ, આ તો રસપ્રદ છે.
હા, આમ ન્યૂટનના કાર્યે માત્ર વિજ્ઞાન નહીં પણ રાજકીય અને સામાજિક વિચારધારાને પણ ઊંડી અસર કરી. ન્યૂટોનિયન વર્લ્ડ મશીન એ એક મુખ્ય રૂપક બની ગયું એ યુગ માટે.
જો કે 20મી સદીમાં પછી આઇન્સ્ટાઈન આવ્યા, ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું, એ પછી ન્યૂટનના નિયમોની કેટલીક મર્યાદાઓ પણ સામે આવી, ખરું ને?
સાચી વાત છે. આઇન્સ્ટાઈનની સાપેક્ષતાએ દેખાડ્યું કે અત્યંત તીવ્ર ગુરુત્વાકર્ષણ હોય અથવા પ્રકાશની ગતિની નજીક પદાર્થ ગતિ કરતો હોય ત્યાં ન્યૂટનના નિયમો પૂરેપૂરા સચોટ નથી. એવી જ રીતે ક્વોન્ટમ મિકેનિક્સ એ બતાવ્યું કે અતિસૂક્ષ્મ એટલે કે પરમાણુના સ્તરે ન્યૂટનના નિયમો લાગુ પડતા નથી. પરંતુ આજે પણ આપણા રોજિંદા જીવનના મોટાભાગના અનુભવો માટે અને મોટાભાગના ઇજનેરી કાર્યો માટે, તમે પુલ બાંધવાથી માંડીને રોકેટ લોન્ચ કરવા સુધીનું વિચારો, ન્યૂટનના નિયમો અદ્ભુત રીતે સચોટ અને અનિવાર્ય છે. એમનું કેલ્ક્યુલસ અને એમની વૈજ્ઞાનિક પદ્ધતિ એ તો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાયો છે, એમાં કોઈ શંકા નથી.
ન્યૂટનના કેટલાક અવતરણો આજે પણ બહુ પ્રખ્યાત છે. પેલું મહાનુભાવાના ખભા પર ઊભા રહેવાવાળું અવતરણ છે ને?
હા, ઇફ આઈ હેવ સીન ફર્ધર, ઇટ ઇઝ બાય સ્ટેન્ડિંગ ઓન ધ શોલ્ડર્સ ઓફ જાયન્ટ્સ. એટલે કે જો હું દૂર સુધી જોઈ શક્યો હોઉં તો તે એટલા માટે કે હું મહાનુભાવોના ખભા પર ઊભો હતો. અહીં મહાનુભાવો એટલે એમના પુરોગામી વૈજ્ઞાનિકો, જેમ કે ગેલિલિયો, કેપ્લર વગેરે. આ વાક્ય એમણે એમના પ્રતિસ્પર્ધી પેલા રોબર્ટ હુકને 1675માં એક પત્રમાં લખ્યું હતું. સામાન્ય રીતે તો આને નમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે, પણ કેટલાક લોકો એવું પણ માને છે કે એમાં કદાચ છૂપો કટાક્ષ પણ હોઈ શકે.
કટાક્ષ કઈ રીતે?
કારણ કે રોબર્ટ હુક શારીરિક રીતે નીચા હતા, ઠીંગણા હતા, તો કદાચ ન્યૂટન એવું કહેવા માંગતા હોય કે હું તો મહાન લોકોના ખભે ઊંભો છું, તારા જેવા નીચાના નહીં. પણ આ તો એક અટકળ છે.
ઓહો, અને બીજું પેલું સુંદર અવતરણ છે, દરિયા કિનારે રમતા બાળકની જેમ.
હા, એ બહુ સુંદર છે. આઈ ડુ નોટ નો વોટ આઈ મે અપીયર ટુ ધ વર્લ્ડ, બટ ટુ માયસેલ્ફ આઈ સીમ ટુ હેવ બીન ઓનલી લાઇક અ બોય પ્લેઇંગ ઓન ધ સી શોર. એનો ભાવાર્થ એવો છે કે દુનિયા મને કઈ રીતે જુએ છે એવું નથી જાણતો, પણ હું મારી જાતને તો દરિયા કિનારે રમતા એક બાળક જેવો જ સમજું છું, જે ક્યારેક કોઈ વધુ લીસો પથ્થર કે સુંદર છીપલું શોધીને ખુશ થઈ જાય છે, જ્યારે સત્યનો આખો મહાસાગર એની સામે અજાણ્યો વિશાળ પડ્યો હોય.
ખરેખર આ એમની બૌદ્ધિક નમ્રતા બતાવે છે, જ્ઞાનની અનંતતાનો સ્વીકાર.
બરાબર.
પણ આટલા મહાન વૈજ્ઞાનિક હોવા છતાં ન્યૂટન વિવાદોથી પર ન હતા. પેલો કેલ્ક્યુલસ વિવાદ સૌથી મોટો ગણાય.
હા, એ બહુ મોટો અને કમનસીબ વિવાદ હતો. જર્મન ગણિતશાસ્ત્રી ગોટફ્રાઇડ વિલહેમ લિબનીઝ સાથે કેલ્ક્યુલસની શોધ કોણે પહેલા કરી એ મુદ્દે વિવાદ એટલો કટ્ટર અને કડવો બની ગયો હતો કે વાત ન પૂછો.
પણ બંને સ્વતંત્ર રીતે શોધ કરી હતી ને?
હા, આજે ઇતિહાસકારો મોટે ભાગે એવું જ માને છે કે બંને સ્વતંત્ર રીતે લગભગ એક જ સમયે કેલ્ક્યુલસ વિકસાવ્યું હતું. પણ ન્યૂટન અને એમના સમર્થકોએ, ખાસ કરીને ન્યૂટન જ્યારે રોયલ સોસાયટીના પ્રમુખ હતા, ત્યારે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને લિબનીઝ પર સાહિત્ય ચોરીનો આરોપ મૂક્યો. આ વિવાદ વર્ષો સુધી ચાલ્યો અને બ્રિટિશ અને યુરોપિયન ગણિતશાસ્ત્રીઓ વચ્ચે એક ખાઈ ઊભી કરી દીધી.
અને રોબર્ટ હુક સાથેની સ્પર્ધા પણ એવી જ હતી.
હા, રોબર્ટ હુક પણ બહુ પ્રતિભાશાળી વૈજ્ઞાનિક હતા, પણ કદાચ ન્યૂટન જેટલા પ્રખ્યાત ન થયા. પ્રકાશશાસ્ત્ર અને ગુરુત્વાકર્ષણ બંનેના સિદ્ધાંતોના શ્રેય માટે એમની અને ન્યૂટન વચ્ચે સતત ખેંચતાણ રહેતી હતી. અને પેલી વાત તો પ્રચલિત છે કે હુકના મૃત્યુ પછી ન્યૂટને રોયલ સોસાયટીમાંથી હુકનું એકમાત્ર જે ઉપલબ્ધ ચિત્ર હતું એ હટાવી દીધું હતું, અથવા નષ્ટ કરાવી દીધું હતું.
ખરેખર?
જો કે આ વાત કેટલી સાચી છે એ વિવાદાસ્પદ છે, પણ આ બધી ઘટનાઓ ન્યૂટનના અત્યંત સંવેદનશીલ અને ક્યારેક બદલો લેવાની ભાવનાવાળા સ્વભાવ તરફ ઇશારો જરૂર કરે છે. એ ટીકા બિલકુલ સહન નહોતા કરી શકતા.
એમના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની પણ ટીકા થઈ હતી ને, પેલું દૂરથી ક્રિયા એટલે કે એક્શન એટ અ ડિસ્ટન્સના મુદ્દે, એ શું હતું?
હા, એ પણ એક મોટો મુદ્દો હતો. તે સમયના ઘણા વિચારકો, ખાસ કરીને લિબનીઝ જેવા, એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક કે માધ્યમ વગર ખાલી અવકાશમાં આકર્ષણ બળ કઈ રીતે લાગી શકે.
વાત તો વિચારવા જેવી છે.
તો ન્યૂટન પાસે પણ આ કેવી રીતે થાય છે એનો કોઈ યાંત્રિક ખુલાસો નહોતો? એમણે સ્વીકાર્યું કે એ કારણ નથી જાણતા, પણ એમનું ગણિત બતાવતું હતું કે આવું થાય છે અને એની ગણતરી કરી શકાય છે. એમણે કહ્યું, હાઇપોથેસિસ નોન ફિંગો.
તો એવું લાગે છે કે ન્યૂટનનું જીવન માત્ર સિદ્ધિઓનું જ નહોતું, પણ સંઘર્ષો, વિવાદો અને ટીકાઓથી પણ ભરેલું હતું. ચાલો શ્રોતાઓ માટે એમની કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો જાણીએ.
ચોક્કસ. જેમ કે પાછળથી એ લંડન ગયા અને રોયલ મિન્ટ એટલે કે જે સરકારી ટંકશાળ હોય જ્યાં સિક્કા બને, એના વોર્ડન અને પછી માસ્ટર બન્યા.
અચ્છા, ત્યાં એમણે શું કામ કર્યું?
ત્યાં એમણે ખાલી વહીવટી કામ જ ન કર્યું, એમણે ચલણમાં સુધારો કર્યો અને સૌથી રસપ્રદ વાત, એમણે નકલી સિક્કા બનાવનારાઓ સામે જાસૂસી પણ કરી. ગુપ્ત રીતે દારૂના પીઠાઓમાં જઈને પુરાવા એકઠા કર્યા અને ઘણાને પકડાવીને સખત સજા અપાવી. ઘણાને તો એમના કારણે ફાંસીએ પણ ચડવું પડ્યું હતું.
બાપરે, આ તો કોઈ ડિટેક્ટિવ જેવી ભૂમિકા લાગે છે વૈજ્ઞાનિક કરતા.
હા, એ પોતાના કામ પ્રત્યે અત્યંત ગંભીર અને કડક હતા. અંગત જીવનમાં જોઈએ તો એ અત્યંત એકાંતપ્રિય હતા, ગુપ્તતા રાખતા હતા અને ટીકા બિલકુલ સહન નહોતા કરી શકતા. એમણે ક્યારેય લગ્ન કર્યા નહીં અને એમના બહુ ઓછા નજીકના મિત્રો હતા. એવું પણ કહેવાય છે કે એ ઓછામાં ઓછા બે વાર ગંભીર માનસિક તણાવ એટલે કે નર્વસ બ્રેકડાઉનનો શિકાર પણ બન્યા હતા.
પણ એમની કામ કરવાની જે લગન હતી, એકાગ્રતા હતી, એ તો અદ્ભુત હતી ને?
અસાધારણ. કહેવાય છે કે જ્યારે એ કોઈ ગાણિતિક સમસ્યા કે વૈજ્ઞાનિક પ્રયોગમાં ડૂબેલા હોય ત્યારે ખાવા પીવાનું કે ઊંઘવાનું પણ ભૂલી જતા, દિવસો સુધી પોતાના અભ્યાસમાં જ ખોયાયેલા રહેતા. આ એકાગ્રતા અને સમર્પણ જ એમની અદ્ભુત સફળતાનું એક મોટું કારણ હતું.
ખરેખર સર આઇઝેક ન્યૂટન એક અત્યંત જટિલ બહુપરિમાણીય વ્યક્તિત્વ હતા. એક તરફ બ્રહ્માંડના નિયમોને ગણિતના ચોક્કસ સૂત્રોમાં બાંધનાર પરમ તર્કવાદી વૈજ્ઞાનિક, તો બીજી તરફ પેલી રસાયણવિદ્યા, ગુપ્ત જ્ઞાન અને ધર્મશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવનાર રહસ્યવાદી.
અને આ જ એમની મહાનતા છે, અને આ જ એમના વિશેની આપણી જિજ્ઞાસાનું કારણ છે. એ માત્ર એક વૈજ્ઞાનિક નહોતા, પણ પોતાના યુગની એક ઉપજ હતા. એ યુગ પણ એવો હતો જે તર્ક અને અતાર્કિકતા, વિજ્ઞાન અને રહસ્યવાદ વચ્ચે ઝોલાખાતો હતો.
તો આજના મંથનના અંતે આપણે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ?
જરૂર. આપણે વિચારી શકીએ કે ન્યૂટનના જીવનમાં જે આ વિરોધાભાસ દેખાય છે, તર્ક અને અતાર્કિકતાનો, વિજ્ઞાન અને રહસ્યનો જે સંગમ છે, શું તે અસાધારણ પ્રતિભાના સ્વભાવ વિશે કંઈક કહે છે? શું એ દર્શાવે છે કે માનવ મન ક્યારેય સંપૂર્ણપણે એક માર્ગી નથી હોતું, અથવા કદાચ એ શુદ્ધ તર્કની પોતાની જે મર્યાદાઓ છે એના તરફ ઇશારો કરે છે?
અને બીજો વિચાર એ પણ કરી શકાય કે ન્યૂટને જે સાર્વત્રિક અફર નિયમોનો ખ્યાલ આપ્યો, જેણે કુદરતને સમજવાની એક નવી વ્યવસ્થિત રીત આપી, એ વિચાર આજે પણ, ભલે એ વિજ્ઞાન હોય, સમાજ હોય કે જીવનના બીજા કોઈ ક્ષેત્રો હોય, વ્યવસ્થા, નિયમિતતા અને સમજણ માટેની આપણી શોધને કેવી રીતે પ્રભાવિત કરે છે.
બરાબર. આ પ્રશ્નો પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.